વિભીષણ અને રાવણ વચ્ચેની ચરમસીમાની જે ગોષ્ઠી અને જે માર્ગદર્શન પોતાની જે સૂઝ હતી એ પ્રમાણે કઈ સંભળાયું ને છેવટે વિભીષણ કે છે હું નથી કહેતો, આ સલાહ નાના મોડે હું તમને નથી આપતો, પરંતુ પુલત્સ્ય ઋષિ એ જે કહીને ગયા હતા અને એમના શિષ્ય સાથે સંદેશો મોકલાવ્યો હતો અને પુલત્સ્યનો સંદેશો જે મને મળ્યો અને કહેલું કે રાવણને આ ખાસ કહી સંભળાવજો અને પહોંચાડજો ત્યાં સુધી, એટલા માટે ભાઈ આ સંદેશો મેં તમારી આગળ મૂક્યો છે, હું કોઈ નાના મોડે મોટી વાત કરવા માટે આવ્યો નથી. આમ ખૂબ જ શિષ્ટ શબ્દોની અંદર અને શિસ્તબદ્ધ વિનમ્રતાયુક્ત વિભીષણની પ્રાર્થના સાંભળ્યા પછી પણ આ વાતને કેટલી સમજવા માટે રાવણ તૈયાર છે, જ્યારે આવેશ હોય ને ત્યારે ગમે એટલું હિત હોય સાચી સમજણ હોય તો પણ ગળે ન ઉતરે એ સ્થિતિ રાવણની છે. ઉપરાંત વિભીષણે તો આ વાત કરી, પેલા મંદોદરીએ પણ સમજાવ્યા, કેટલા માણસો સમજાવે છે જુઓ, પેલા હનુમાનજી આવીને સમજાવી ગયા, પછી મંદોદરીએ પણ સમજાવ્યા, ત્યાર પછી પોતાનો સગો ભાઈ પત્ની પછી સગા ભાઈએ પણ સમજાવ્યા. હવે માલ્યવંત નામનો એક સચિવ છે, મહામંત્રી છે, એ મહામંત્રી પણ ખૂબ જ ધીર ગંભીર ઠરેલ અને સાણો ઠરેલ માણસ બહુ જલ્દી મળે નહીં, પણ રાવણનો આ મહામંત્રી માલ્યવંત અતિ અતિ સચિવ થયાના બહુ જ સાણો મહામંત્રી હતો, સમજુ ધીર
ગંભીર.
વિભીષણની વાત સાંભળ્યા પછીથી માલ્યવંતને એ ગમ્યું કે અને એનાથી મનમાં સુખ પણ ઉત્પન્ન થયું કે નહીં સાચું કહેનાર અહીંયા ગાડી કોક એક છે, એવો સચિવને બધા એક સરખા ના હોય ને. માલ્યવંત સમજ્યો હતો, વિચાર વિચક્ષણ હતો, એટલે એને એમ થયું કે આ બધા બોલે છે એમાં આપણું તો કંઈ ઉપજવાનું નથી, નગારા ખાનાની તતુડીનો અવાજ કેવો હોય, ઢોલ પીટાતા જ હોય પીટાતા જ હોય, ત્યાં તતુડી ક્યાં સંભળાય. એટલે માલ્યવંત તે વખતે શાંત બેઠો પણ બહુ જ ધીર શાંત માનો, પણ જ્યારે વિભીષણ આ વાત પૂરી કરીને બોલી ત્યારે માલ્યવંતે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું અને એ સાંભળીને માલ્યવંતને સંતોષ થયો, નહીં રાવણના દરબારની અંદર વિભીષણ પણ છે. અને એણે પણ સચિવ તરીકે માલ્યવંતે પણ પોતાનું મંતવ્ય પોતાનો મત નહીં, મોટા માણસ અગાડી પોતાનું મંતવ્ય વ્યક્ત કરાય કે મારી માન્યતા આ છે, આપને હવે જે ઠીક લાગે છે યોગ્ય લાગે છે કરો, પણ મારું માનવું આવું છે. એમ વિભીષણે પણ કહ્યું આ હું કહેતો નથી, આપણા ઋષિ કુલગુરુએ આ સંદેશો મોકલાયો છે. અને અહીંયા મહામંત્રી માલ્યવંત પણ એ જ વસ્તુ ખૂબ જ શાણપણથી નિર્ગંભીરતાથી કહે છે કે તાત મહારાજ, તમારો આ નાનો ભાઈ છે ને એ નીતિની અંદર તો ખૂબ જ આભૂષણ સ્વરૂપ છે, શોભારૂપ છે નીતિમાં, એની પાસે જે નીતિ છે વિભીષણના મોઢેથી જે કંઈ નૈતિકતા નીકળે છે ને એ આભૂષણ સમાન છે, એ શોભે એવી છે જેમ ઘરેણું પહેર્યું હોય અને માણસ શોભે એમ. આ વિભીષણની નીતિયુક્ત વાત સાંભળશો ને અને એને ધારણ કરશો ને તો તમે પણ શોભશો. એટલે વિભીષણ જે કઈ કહી રહ્યો છે એને તમે વિચારપૂર્વક તમારા હૃદયની અંદર ધારણ કરો, એને જરા વિચારો. પછી તો ઉશ્કેરાયો રાવણ. અરે આ બે જણા દૌ, આ દુષ્ટ શત મૂર્ખ મારા દુશ્મનના ગુણગાન ગાય છે, મારા દુશ્મનની આટલા વખાણ કરે છે. અહીંયા કોઈ પકડવા નહીં, હટાવો, મારી નજર સામે ના જોઈએ. આ રાજ દરબાર માંથી એમને બહાર નાખીને ફેંકી દો, આમ દૂરી ન કર. અહીંયા કોઈ દેખાતો નથી આ લોકોને હટાવવા વાળો. એમ આવેશમાં આવીને રાવણે માલ્યવંત અને વિભીષણ માટે હુકમ કરી દીધો, બહાર કાઢી મૂકો એમને. મારી વિરુદ્ધ વાત કરે છે, મારા દુશ્મનની પ્રશંસા વખાણ કરે છે. અને આમ જે પરિસ્થિતિ સર્જાય ત્યારે માલ્યવંત જે કંઈ બોલે છે બહુ જ અગત્યની વાત છે. આમ માલ્યવંતે જોયું કે અહીંયા આગળી સત્તા આગળી સાણપણ નકામું છે, અહીંયા આ અહંકાર અગાડી કોઈને કશું ઉપજવાનું નથી. એટલે માલ્યવંત સચ એક સાણો સભ્ય માણસ, સ્વમાની માણસ હોય અને તે છતાંય રાજભક્ત હોય, રાષ્ટ્રભક્ત હોય, એ જોવે કે અહીંયા આગળ આપણું કશું ઉપજવાનું નથી, એટલે સ્વમાન પૂર્વક ગૃહ ગયો, પોતાને ઘેર ચાલ્યો ગયો. આટલું અનુમોદન માલ્યવંતે આપ્યું વિભીષણના શબ્દોને છતાંય ન માન્યું અને અપમાન થયું. પકડો આ બેજને, ફેંકી દો, જેમ ચાણક્યનું અપમાન. નંદે કર્યું એને ધસેડ્યો, ધક્કો મારીને ફેંકી દીધો. પણ અહીંયા આગળ માલ્યવંત એટલે સુધી પોતાની જાતને જવા દેતો નથી, બહાર નીકળી. પણ ચાણક્યને તો રાષ્ટ્રહિત હતું એટલે ગમે તે અપમાન સહન કરવા માટે તૈયાર. અહીંયા આગળ વિભીષણ ફરી પાછો, પુની કરજોરી કહી વિભીષણ, ફરી પાછો વિભીષણ, કારણ કે આ તો જે પરિણામ આવનારું છે એ ભયાવહ વિનાશક છે અને વિભીષણને દૂરદ્રષ્ટિ છે અને દેખાય છે બધું. આ અહંકાર કયું પરિણામ લાવશે? તે જ પણ અહંકાર હોય ને તો માણસને નુકસાન કર્યા વગર રહેતો નથી. ત્યારે પણ અહંકારનો આવેશ ક્રોધ વધતું ઓછું નુકસાન કરી જાય જ, બહુ સંભાળવું પડે. ક્રોધ અને અહંકાર એ બે સગા ભાઈ છે, જો એને તમે ન સાચ્યા તો તમારું કંઈક ને કંઈક નુકસાન કર્યા વગર રહે જ નહીં. એટલે વિભીષણની દીર્ઘદ્રષ્ટિ હતી, વિચારશીલ હતા, એટલે ફરી આટલું અપમાન થયું, કાળો બારણથી કહ્યું, છતાંય પોતાનો ભાઈ છે, હું એનો નાનો ભાઈ છું, એ હકથી આ પરિવારની અંદર મારો હક છે અને એનું અહિત ન થાય એટલા માટે વિભીષણ અપમાન સહન કરીને પણ ફરીથી આ જોડીને કહેવા તૈયાર થયા છે. અહીંયા આગળ આ સુંદરકાંડ સુંદર કેમ કહેવાયો છે? આખા રામાયણનો સાર, આખા રામાયણનો સંદેશ, રામાયણ જે કંઈ કહેવા માંગે છે આ કથા દ્વારા દરેક માનવના જીવનને એ આખો સંદેશ આ બે ચોપાઈની અંદર આવી જાય છે. એટલા માટે આ કાંડ એનું નામ સુંદર છે. અને એ આ વાતને જે કોઈ સમજીને પોતાના જીવનમાં ઉતારે એ ક્યારે પણ એનું પતન ન થાય, એનું અહિત ન થાય. એટલે વિભીષણે ફરીથી કહ્યું કે પ્રભુ સન્મતિ અને કુમતિ દરેકના મનમાં પડેલી હોય છે જ, સારો કે ખરાબ માણસ, સદમતી પણ હોય અને કુમતી પણ હોય, પણ એમાં પ્રમાણ વધતું ઓછું હોય. સજ્જન હોય તો એનામાં કુમતી ઓછી હોય, સન્મતિ વધારે હોય. દુર્જન હોય તો એનામાં કુમતી વધારે હોય, સન્મતિ સજ્જનતા ઓછી હોય. જેમ એક બારવટીઓ હોય, લોકો લૂંટ્યા જ કરતો હોય, મારતો જ હોય, પણ એ લૂંટેલું ધન લઈ અને ગરીબોની કન્યાને આપે કન્યાદાન, ત્યારે એ ભલે કુમતી વધારે પણ સુમતી થોડી ઘણી. તો જેમ ભગવાન કૃષ્ણએ દુર્યોધન અને યુધિષ્ઠિરને બોલાવ્યા અને બેવજનને એમના સ્વભાવથી વિરુદ્ધનું કામ સોંપ્યું. દુર્યોધનને કહ્યું કે સજ્જન માણસ શોધી લાય, યુધિષ્ઠિરને કહ્યું કે દુર્જન માણસ શોધી લાય. એક મહિનામાં દેવજણ ખાલી હાથે પાછા આવે. કેમ? એને પૂછ્યું યુધિષ્ઠિરને, કેમ કે પ્રભુ દુર્જનતા હું જોવા ગયો ને ત્યારે એની અંદર થોડી થોડી સજ્જનતા મને દેખાતી હતી, એટલે એને દુર્જન પૂરેપૂરો કેવી રીતે લઈ આવું? દુર્યોધન કે સજ્જન માણસ મેં બહુ જોયા પણ થોડી થોડી દુર્જનતા એનામાં મને દેખાઈ ને એટલે હું ના લાવ્યો. સુમતી કુમતી સબકે ઉર રહી, દરેકના જીવનમાં દરેકના હૃદયમાં છળ કપટ, દુર્મતી અને સન્મતી, સારા વિચાર ને ખોટા વિચાર દરેકનામાં, દરેકના માનસમાં, દરેકના ઉર્મા હૃદયમાં પડેલા જ હોય છે એમ વિભીષણે સ્પષ્ટ નીતિ બતાવી. કોઈ માણસ સંપૂર્ણ સન્મતિ વાળો નથી હોતો, કોઈ પણ માણસ સંપૂર્ણ દુર્મતિ વાળો નથી હોતો. સુમતિ કુમતિ સબકે દરેકના હૃદયમાં દરેકના જીવનમાં હોય છે, હોય છે, હોય છે. ક્યાંક ખોટું કરી નાખે, ક્યાંક સારું પણ કરે. સારું કરનારો માણસ પણ ખોટું કરી બેસતો હોય છે. આપણે જોઈએ છીએ આજ 60 વર્ષે ભોગવીએ છીએ, આઝાદી અપાવનાર રહે છે, રાષ્ટ્રપિતા તરીકે છે, પણ થોડી કુમતી સુધી દેશ આખાને સહન કરવું પડ્યું. આપણા શાસ્ત્રો આમ કે છે પ્રભુ, હું નથી કેતો, હું તો નાના 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 મોડે મોટી વાત કરવા માટે આવ્યો જ નથી, પણ આપણા કુલ ઋષિનો સંદેશ છે તે કહેવા આવ્યો હતો. આ તો આપણા શાસ્ત્રોની વાત સમજવા જેવી છે તે આપને વ્યક્ત કરું છું. રામાયણનો સંદેશ, જ્યાં આગળ સન્મતિ છે ત્યાં રામરાજ્ય સ્થપાય છે. ભાઈઓ ભાઈઓ વચ્ચેનો પ્રેમ સમ, ભલે થોડો થોડી ખળભળાટ આવી પણ કોઈ એક પરિજનના સ્વજનને કારણે, કુટુંબના સ્વજનને કારણે એક પરિસ્થિતિ એવી સર્જાઈ જીવનમાં જવું પડ્યું, પણ ભરતની પાસે સુમતિ નથી એટલે જઈને રામને પાછા લાવવા માટે અને કહ્યું 14 વર્ષ પછી આવીશ. એટલે આવ્યા ખરા, એ તો બારોબાર કાયમની માટે પણ જતા રહ્યા હો. તો જ્યાં સુમતિ ત્યાં રામરાજ, ત્યાં સંપત્તિ, અને સંપત્તિનો સુખેથી ભોગ કરો. પણ સન્મતિ ન હોય અને ગમે એટલી અઢળક સંપત્તિ હોય ને વૈભવ હોય, સમજણ સમજ્યા વિણ સૌ કાચી, તમારામાં પડેલી સમજણને તમે ન સમજી શકતા હો તો બધું જ ન કામ. જ્યાં લગી આત્મા તત્વથી ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વજી. જીવીએ ઘણું લાંબુ, શરીરને પાર પાર પંપાળ કરીએ પણ આત્માને ન ઓળખીએ તો એ ભલે 100 વર્ષ જી વેલાઈએ બધું જ નકામ. એટલે જ્યાં સુમતિ, જો સમજણ હશે, જ્ઞાન હશે ને તો આત્મદર્શન પણ થઈ જશે, દેહભાવ દેહાધ્યાસ એ પણ છૂટશે જ્યાં સુમતિ. પણ જ્યાં સન્મતિ હોય ત્યાં ત્યાં જ સુખ અને શાંતિ, સુખ હશે પણ શાંતિ નહીં થાય. દુર્મત્યાને ત્યાં સુખ પડ્યા હશે પણ શાંતિ નહીં હોય. જોજો ને, સુખ ગાડીઓ મોટરો મોટા મોટા વૈભવી મકાન બંગલા રહેવાના હશે પણ એના મનમાં શાંતિ નહીં. મહારાજ બહુ તનાવ રહે છે, ટેન્શનમાંથી મંત્ર આપો ને. એટલે જે પોતાની આધ્યાત્મિક શાંતિ એ માણસ ગુમાવી બેઠેલો હોય છે. પણ જ્યાં અગાડી સાચી સમજણથી આધ્યાત્મિક સમજણ હોય ને તહા સંપત્તિ ના ના હોય ને તોય વસ્તી છે. એકાદશ સ્કંદમાં ભગવાન દત્તાત્રેય એક વનની અંદર વૃક્ષ નીચે નિરાંત એક પથ્થરને અડેલીને શાંતિથી બેઠેલા અને યદુ રાજા ત્યાં થઈને એની કોઈ યાત્રા સવારી લઈને નીકળેલા અને જોયું તો ઓહો આ તો કોઈક મહાન કોઈ વૃત્તિ છે. એટલે રથથી નીચે ઉતરી પોતાના રાજચિહ્નોને ત્યાગ કરી મુગટ ઉતારી પગરખાં ઉતારી અને ભગવાન દત્તાત્રેય જ્યાં અવધૂત સ્વરૂપે બેઠેલા હતા ત્યાં આગળ જઈને વંદન કરી હાથ જોડીને વિવેકપૂર્વક ઉભો રહી મનમાં વિચાર લાગ્યો કે આ એક ત્યાગી છે અને હું આટલો મોટો રાજા છું. મારા રાજવૈભવની અંદર જે સુખ ને શાંતિ જોઈએ એ અહીંયા આગળ આમની પાસે કેવી રીતે મારી પાસે કેમ નથી? કશો વૈભવ નથી, કોઈ સગવડ નથી, છતાં આટલા બધા સુખને આટલી બધી શાંતિથી રહે જે મારા જીવનમાં આટલું હોવા છતાં હું જોઈ શકતો નથી, મેળવી શકતો નથી. ઉભા રહ્યા પછીથી જ્યારે સ્વચ્છ બહિર્મુખ થયા અવધૂત દત્તાત્રેય ત્યારે વંદન કરીને યદુરાજા આ પ્રશ્ન પૂછે છે, પ્રભુ જે વૈભવ મારે ત્યાં છે જે એવી શાંતિ મારે ત્યાં જોઈએ એ આપનામાં છે વૈભવ વગર અને મારે ત્યાં વૈભવ છે છતાંય નથી. ત્યાર પછી જે ભગવાન દત્તાત્રેય યદુને જે કંઈ ઉપદેશ આપે છે એનું નામ બોધ્યા યદુ ને પરશુરામ ટીકી છે એકાદશ સ્કંદની અંદર આખી કથા. તો જ્યાં સન્મતિ છે સુમતિ છે ત્યાં જ સંપત્તિનો ઉપભોગ છે અને ત્યાં જ સુખ શાંતિ છે. પણ જ્યાં દુર્બુદ્ધિ છે ક્રોધ અહંકાર લોભ વાસનાઓ જ્યાં કુમતી કુમતીમાં બધું આવી જાય ક્રોધ લોભ વાસના અહંકાર તો જ્યાં કુમતી ત્યાં ગમે એટલું હિમાલયના પાર જેટલા ભંડાર ભરેલા હશે વૈભવના સંપત્તિના ત્યાં વિપત્તિ નિદાન ત્યાં આગળ માત્ર આપત્તિઓ જ હશે. જોજો મોટા માણસો જયારે ઝઘડવા બેસે અબજોની સંપત્તિ હોય કોર્ટે ચડે વિપત્તિ નિદાન ત્યાં આપત્તિ જ હોય આપત્તિ જ હોય. કેસ લડવાની અંદર એટલું બધું ખર્ચી નાખે ને જેના ઘરમાં એક પૂરો ખતમ થઈ ગયા ત્યાં તો બધું ખરાબ થઈ ગયું લડવામાં પછી ખ્યાલ આવે ઓ એના કરતા સમાધાન કરી લીધું હોત. પણ તે વખતે સુમતિ નહોતી સુમતિ હતી એટલે જ્યાં સુમતિ ત્યાં વિપત્તિ ત્યાં આપત્તિ સિવાય કશું જ હોતું નથી દુઃખ અને અશાંતિ વગર ત્યાં કશું જ ના મળે. એટલે આ એક આખા રામાયણના સારરૂપ જેનું બધું જ આ એક ચોપાઈની અંદર ભરી દીધું આખું રામાયણ ભરી દીધું. જહાં કુમતિ તહાં સંપત્તિ રામરાજ અને જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના રાવણ નિલંકા. સોનાની હોય છતાંય હળગી જાય ગમે એટલો વિદ્વાન હોય તોય અહંકારથી નાશ પામે ભાઈ ભાઈને લાત મારે એનું નામ વિપત્તિ કુમતિ. અને જ્યાં દુર્બુદ્ધિ કુમતિ થઈ હોય તો પણ મંથરા જેવી કુમતિ આવીને કઈ કઈને પ્રેરી જાય અને ભગવાનને વનવાસમાં મોકલીને ભરતજીને રાજ અપાવે તો પણ એ સન્મતિ ફરી પાછું એમાંથી બહાર નીકળીને રામરાજની સ્થાપના કરે. સુમતિ રામરાજની સ્થાપના કરે અને કુમતિ રાવણરાજની સ્થાપના કરે. હવે વિભીષણ જરા થોડા સ્પષ્ટ થઈને આમ કહી દે છે આમ જોરથી તમારામાં આજે કુમતી અવળી બુદ્ધિ આવીને વસેલી છે તેને કારણે તમે અહિતને હિત માની રહ્યા છો અને આજુબાજુ તમારી બાજુ બેઠેલા દુશ્મનોને તમે મિત્ર સમજી રહ્યા છો. સમજી રાખજો, આપણી આજુબાજુ પ્રશંસા કરવા બેઠેલા આપણા મિત્રો નહીં પણ એ અનહિતમાં નહીં, રિપુપ્રિતા, એ આપણી આજુબાજુ વાળા પ્રશંસકો જ આપણા દુશ્મન આપણો નાશ કરે. જેમ કહ્યું સચિવભાઈ ગુરુજીની જો પ્રિય બોલાઈ ને આ એમ આપણી આજુબાજુના ચાપલૂસી કરવા વાળા પણ એ આપણને અવળો રસ્તો સુજાડે ત્યારે આપણું પોતાનું જ પતન થાય. એટલે વિભીષણમ થોડાક અવાજ સાથે સ્પષ્ટ સાથે કહ્યું, હિત અનહિત, હિત શું છે અહિત શું છે, મિત્ર કોણ છે દુશ્મન કોણ છે એ હવે તમે જોઈ શકતા નથી, તમને નથી દેખાતું. તમારામાં જે દુર્બુદ્ધિ વસેલી છે એને કારણે શત્રુ કોણ મિત્ર કોણ હિત કોણ અહિત કોણ એ તમને જરાય દેખાતું નથી. તમે 20 આંખે પણ અંધળા છો. સાંભળી લો, આ કાળરૂપી મૃત્યુરૂપી રાત્રિ હવે રાક્ષસોની આવી પહોંચી છે અને એ રાત્રિ એટલે બીજી કોઈ નહીં, જેમ હિમ પડેલી શિયાળાની શીતળતા તાળ હોય એ કઈ આમ સામાન્ય ઠંડી હોય ને તો શક્તિ આપવા વાળી હોય, ભાઈ ગુલાબી ઠંડી છે ચાલો ફરવા નીકળીએ, પણ હિમ પડ્યું હોય ને તો બહાર નીકળવા જેવું નથી, હિમ પડેલું તો એમ સીતા શીત નિશા હિમ પડેલી રાત્રિ જેવા આ સીતાજીને તમે જ્યારથી લઈ આવ્યા છો ત્યારથી એ રાત્રિ સીતાની શીતળતારૂપી હિમરૂપી રાત્રિ આ નિશીચર વંશના કાળ સ્વરૂપ બનીને આવી છે. આટલા કડક શબ્દો કહ્યા પછીથી જો કોઈ માણસ હિતની વાત ના સાંભળે ઘરમાં તો પછીથી ગુસ્સે થવું જ પડે ને. છોકરાને પહેલી સજા કરીએ ઓછી વચ્ચી પણ પછી ના માને તો વધારે ગુસ્સે થઈને એમ વિભીષણે પોતાનાથી પોતાની જે હદ હતી ત્યાં સુધીના આવેશ સાથે બતાવી દીધું અને ફરી પાછું કહ્યું, તાત મોટા ભાઈ આપ તો વડીલ છે, તાત એટલે કહ્યું ચરણ ગહી, આપના પગ પકડીને જયારે બહુ અતિ થઈ જાય ને બૈલા હવે તારા પગ પકડું એમ કહી દઈએ છે, તારા પગ પકડું છું હવે એમ. અહીંયા વિભીષણે કહ્યું, ભાઈ તાત ચરણ ગહી, તમારા પગ પકડીને હવે છેલ્લી હવે એનો કિનારો આવી ગયો, છેલ્લી હદે કે તમારા પગ પકડીને કહું છું મને નાના ભાઈ તરીકે જેટલા પ્રેમ અને વાલથી રાખ્યો છે ને બસ એને તમે ટકાવી રાખશો ને, એને આપે જે દુલાર મને વાત્સલ્ય આપ્યું છે મને લાડ આપ્યો છે એને તો તમે જાળવો. રાખવ મોર દુલાર, તમે મને જે વાલ આપ્યો છે એને તો તમે જાળવી રાખો, તમે આપ્યો છે અને એને તમારે સાચવવાનો છે, આજે તમે જ એનાથી દૂર ના જશો. રાખવ મોર દુલાર, મારો જે ભ્રાતૃપ્રેમ છે આપનો, આપનો મારા પ્રત્યેનો જે ભાઈ પ્રેમ છે હું આપના પગ પકડીને કહું છું એનું તો જતન કરો તમે. અને કડવામાં કડવી વાત પગ પકડીને કહે છે, હંમેશા કોઈ પણ સત્ય વાત હોય કડવી હોય વધારે ત્યારે કહેનારે વધારે ઝૂકી જવું પડે, છેક પગમાં બેસી જવું પડે. વિભીષણ અતિહિતની વાત છે ને તો રાવણના પગમાં બેસી જઈને તાત ચરણ ગહી માંગવું, હું તમારા પગમાં બેસીને તમારે તમારા ચરણને શરણે દઈને કહી દઉં છું, છતાં કડવી વાત છે. સીતા દેહુ, જેને માટે તો હઠ લઈને બેઠો છે રાવણ એ તો બની જ ના શકે, કોઈ માણસ જે હોટલાઈન બેઠો હોય કે ભાઈ આ જવા દે ને, એ તો ના જ જતું કરું, જે થવાનું હોય તે થઈ જાય એમ કહી દે ને, બધું છોડીશ પણ આ નહીં કરું. તમે તમારી બીજી જે વાત કહેવી હોય તો કહી દો, પણ તમારી આ વાત હું માને. તો વિભીષણ કહે છે સીતાદેવ રામ, જે અણગમતું રાવણની એ વાત વિભીષણે ખુલ્લા શબ્દોમાં કહી દીધી, સોળે સોળાની ખુલ્લી. સહેજ પણ છાવર્યું નથી, સહેજ પણ ઢાંક્યું નથી. નહીતર આપણે ઘણી વાર એક બાજુ મોટો માણસ હોય તો છાવરતા જઈએ અને પાછી સાચી વસ્તુ કહેવી જોઈએ, છાવરવાની અને પાછું કહેવાનું, રાજી રાખવાનો બસ. પણ અહીંયા તો વિભીષણ નિર્ભય થઈને છાવર્યા સિવાય સત્ય કહી દીધું, સીતાદેવ રામ. સીતાજીને પાછા સોંપી દો, બસ આખા નિશિતર વંશનું અહિત ન થાય અને તમારું પણ હું અહિત નથી ઈચ્છતો. જે વાત કહેવા આવ્યો છું હું કે તમારું અહિત કરવા માટે, તમને છેતરવા માટે કે તમારું અપમાન કરવા માટે નથી આવ્યો, પણ તમારું હિત સચવાય એટલા માટે એક ભાઈ તરીકે, સાથ, બાપ. હું આ સાચી વાત કહું છું, તમારું હિત સચવાય એટલા માટે હું આ વાત તમને કહી રહ્યો છું.